सेन आचार्य देवे जेमनु बीजू नाम वसुनंदी आचार्य छे एमने आ प्रतिष्ठा पाठ लखेलो छे जेना पर आपणे स्वाध्याय करीए छीए। એમાં કદાચ શબ્દો હું જે વાંચું છું એનો તમને થોડો ફેરફાર હશે, બે જણા છે ને ટ્રાન્સલેશન જુદું જુદું કરે મારી પાસે છે એટલા માટે થોડો આમ શબ્દોનો ભાવ આવી જાય છે। એમાં આપણે સૌથી પહેલા શ્લોકમાં કોને નમસ્કાર કર્યા, આચાર્ય સદેવને, કારણ કે એમની આખી પરંપરા ત્યાંથી શરૂઆત થઈ છે। પછી બીજામાં કોને નમસ્કાર કર્યા, અજયનાથ ભગવાન થી લઈને મહાવીર ભગવાન સુધી ને, પછી બધા એમાં આવી જાય। પછી ત્રીજા શ્લોકમાં છે કોને નમસ્કાર કર્યા, કે મહાવીર ભગવાન ની વાણી એવી જીન વાણી જે છે એને નમસ્કાર એ કર્યા। કે એમાં ઉપમા આપ્યો કે મહાવીર ભગવાન રૂપી કોણ છે, સૂર્ય છે, અને એમના કિરણો છે એ શું છે, વાણી છે, એનાથી વાત કરી। હવે એનાથી જે આવે છે, હવે કોની છે, ચોથો શ્લોક છે એમાં પંચ પરમેશ્વરની વાત આવશે। એમાં અહીંયા સુધી પેલું આ રીતે પેલું ભગવાન આવી ગયા વાણી, પછી એ રીતે ગુરુ આચાર્ય પર એટલે ગુરુદેવ શાસ્ત્ર ગુરુ પણ આવશે અને પંચ પરમેશ્વર। હવે ચોથામાં આવશે એ સિદ્ધ ભગવાન માટેની વાત છે, અને પછી આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા આવશે, એમાં ચોથો છે। નિસ્તુષ એવી ભેદજ્ઞાનના દ્વારા જેમણે આત્મબુદ્ધિ એટલે આત્મજ્ઞાનનું અવલંબન લઈને દ્રવ્ય કર્મ ભાવ કર્મનો અત્યંત નાશ કરીને છે ને, મૂળ સંસ્કૃતમાં પેલું દ્રવ્ય ભાવ મલ નાશ નતો હોય છે, સ્વાત્મ બુદ્ધિ અવલંબે નિષ્ઠુષામ। આમાં નો કર્મ સાથે સમજી લેવું, શબ્દો તો બે છે, દ્રવ્ય અને ભાવ, દ્રવ્યની અંદર દ્રવ્ય કર્મ અને નો કર્મ બે છે। તો હવે એ સિદ્ધ ભગવાનની કરી એક નિસ્તુષ એટલે ખબર છે, નિસ્તુષ ફોતો એટલે શું, આમ ક્યાંય શબ્દ સમયસરમાં આવે છે,
નિસ્તુષ યુક્તિ,
હા, પાંચમું પાંચમું ગાથામાં જે આવે છે એમાં ટીકામાં આગમનું સેવન યુક્તિનું અવલંબન, એમાં યુક્તિ કેવી છે, નિસ્તુષ, નિસ્તુષ એટલે શું, ફોતરા વિનાની, અને એટલે શું, જેમાં વજન હોય, સ્ટ્રોંગનેસ, અને ફોતરા તો શું હોય, ઘણી વાર હોય છે ને સિંગદાણા ને એને હોય એ ફૂંક મારો તો ફોતરા ઉડી જાય, દાણા રહી જાય, એમ નિસ્તુષ એટલે જોરદાર વાળી એમ એવી, એમ અહીંયા શું છે, કેવું છે, નિસ્તુષ એ છે ભેદજ્ઞાન કે દ્વારા, ફરીથી ભેદજ્ઞાન માટે કેવો શબ્દ વાપરો, ફોતરા વિનાનું એટલે શું વળી, ભેદજ્ઞાનમાં વળી ફોતરા વિનાનું જોરદાર એટલે શું, આમ મન બળ વચન બળ કે કાય બળ, બળ તો કઈક જોયું ને એના માટે છે, અરે ભેદજ્ઞાનનું બળ એવું કે જ્યાં કોઈ વિકલ્પની જરૂર નથી અને કોઈ ભાષાની પણ જરૂર નથી, આ માત્ર ખાલી બોલે સુરા છે એના જેવું નથી, ખાલી વિકલ્પ કરી લીધું પણ ધારણા જ્ઞાન એવું નથી, જેને પ્રત્યક્ષપણે ભેદના ભિન્નતાનો અનુભવ થયો છે પ્રત્યક્ષપણે આત્માનું, એનું નામ શું છે, નિસ્તુષ્ટ ભેદ જ્ઞાન, એ ભેદજ્ઞાનનું તાકાત કેવું હશે, નિસ્તુષ્ટ કીધું એ છે ભેદજ્ઞાન, એવા ભેદજ્ઞાન એ ભેદજ્ઞાનની તાકાત શું, અરે એની સામે કોઈ કદાચ લોક આખું જુદું પડી જાય તો પણ એ ભેદનાની જડતામાંથી છૂટે નહીં, બહારમાં કોઈ વાઘસિંહ જેવો કોઈ ઉપસર્ગ આવ્યો હોય મુનિરાજને પણ ભેદજ્ઞાન તો વર્તે છે, એ ભેદજ્ઞાનનું બળ કેવું છે એમાંથી ક્યારેય ડરતા નથી, અનુકૂળતામાં ખેંચાતા નથી અને પ્રતિકૂળતામાં છેદાતા નથી, આ એ ભેદજ્ઞાનનું બળ છે, જેને આવે ને વંદે ચક્રી તથા ફિરના માળે ઘોર ઉપસર્ગમાં કોઈ તાપ ને સરસ અન્ન મનને નહીં, આ ભેદજ્ઞાનનું બળ છે, એની સામે આખો લોક એકવાર કદાચ જુદું પડી જાય, નાની એકલા રહી જાય તો પણ શું છે એની ભેદ, એવું કેમ એટલું બધું બળ હશે ભેદજ્ઞાનમાં, એટલું બધું ડર એમાં જોર કેમ, એટલું વેદન પૂર્વકનું જે કાર્ય થાય ને એમાં નિસંગતા હોય છે, આપણે સાકર ચાખી છે લીંબુ ચાખ્યું છે તો જ્યાં વેદન હોય એની સાથે એનું કેવું હોય છે, બળ નિસંગપણાનું હોય છે. એમ ખાલી ભેદનાન થયું છે, પણ ભેદનાન પૂર્વક સાથે શું થયું છે, સ્વરૂપનું આનંદમય વેદન થયું છે. અને એટલા માટે એને કોઈ લલચાવી શકે કે કોઈ એને ડરાવી શકે જગતમાં એવું હતું. અને એ જ રીતે સમ્યક દર્શનનું એટલા માટે પહેલું જ અંગ કહો, લક્ષણ કહો, ગુણ કહો, નિસંગ છે, કોના આધારે છે નિસંગ, એ આખી વેદનપૂર્વકની વાત હોય છે. અને એમાંથી આપણે શું વિચારીએ છીએ, એવી રીતે જ્ઞાન પણ ત્રણ દોસ્તી રહી છે, સંશય વિભ્રમ વિમોહમાં, એમાં પણ જ્ઞાન પણ નિસંગ છે. અને શ્રદ્ધા જ્ઞાનની જો નિસંગતા નહીં હોય તો ચારિત્રમાં સ્થિરતા નહીં થાય. ક્યારે હશે એવો ક્રમ છે, કોઈ વાતનો આપણને શું થાય છે, નિશ્ચિતપણે શું થઈ જાય છે, એક વિશ્વાસ આવી જાય. શ્રદ્ધામાં વિશ્વાસ આવે અને જ્ઞાનમાં સ્પષ્ટતા આવે, પણ નિશ્ચિત શું થાય છે, નિશ્ચિતપણે શું કરીએ છીએ, એનું અનુકરણ, એનું આચરણ. આ રસ્તો આપણે સોનગઢ જવાનો છે, પહેલાં આપણે ડામાડોળ હોય તો શું હશે, તો કારની અંદર શું હશે, એક્સિલેટર પગ હશે, ક્યાં હશે. અને જ્યાં નિશ્ચિતપણે બોર્ડ વાંચી લીધું સોનગઢ આટલા કિલોમીટર દૂર છે, શ્રદ્ધામાં શું આવ્યું, વિશ્વાસ, અને જ્ઞાનમાં સ્પષ્ટતા, તો પગ હવે ક્યાં હશે. એટલે જીવનમાં જેમ બારમાં કરીએ છીએ અહીંયા પણ, એટલા માટે આપણે પહેલું શું, ફરીથી જેને પ્રત્યક્ષ આત્માનું વેદન ને ભેદજ્ઞાન થયું એને તો નિસંગપણું છે એ બધું જ, આપણે એના પરથી શું વિચાર, જેને આવી દશા પ્રગટ થઈ છે એમના પ્રત્યે એટલી નિસંગતા હોવી જોઈએ કે જગતમાં કદાચ કોઈ બીજી રીતે પણ કોઈ કહેતું હોય તો આપણને લલચાવી શકે, ભયવાન કરી. આપણે બે રીતે શંકિત થઈ જાય અથવા તો થઈ જાય, બે રીતે માર્ગથી ચલિત થવામાં બે કારણ ક્યાં છે, રીતે
લોભ આપે,
લોભમાં લલચાઈ જઈએ છીએ, અથવા તો ક્યાંક ભયથી યા વિરુદ્ધતાથી, કંઈ પ્રતિકૂળતાના ભયથી, અનુકૂળતાના લાલચથી શું થઈ જાય છે, માર્ગથી ડોલનમાં ચૂક થઈ જતા હોય છે. પણ આવું કમસે કમ પ્રત્યક્ષ વેદનની દશા આવે એ પહેલાં શું કરવા જેવું છે, આવી વિકલ્પ આપણે ભલે અનુમાન જ્ઞાન છે આપણે, પણ એવી નિસંગતા કે જેમણે પ્રાપ્ત કર્યું છે એવા પંચ પરમેષ્ટિ હો કે દેવગુરુ અને શાસ્ત્રમાં કહેલી વાત હોય એમાં એટલું નિસંગતાનું પેલું બળ શ્રદ્ધા જ્ઞાનમાં હોવું જોઈએ. આ રીતે આપણને કેવું આપણને આપ્યું છે, વેદનાનું બળ નિસ્તું જેવું, અને એના દ્વારા જેમણે આત્મબુદ્ધિ એટલે આત્માના જ્ઞાનના અવલંબન લઈને જો આખો શું આપી દીધું, માર્ગ વિધિ દેખાડી દીધી, અને એનું ફળ જેને બીજી રીતે જોઈએ તો સમયસરને બીજી ગાથા, અને એમાં ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ અને પછી એ સ્વસમય નહીં હોય, કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જ્યોતિ એવા શબ્દો વાપર્યા છે એમાં, પર સમયની સ્વસમયની વ્યાખ્યા છે ને, તો એમાં જે પહેલાં તો સાત બોલે કોની વ્યાખ્યા કરી, જીવની, અને પછી સ્વસમય અને પર સમયના ભેદ પાડવા ને, અને એમાં શેની વાત લીધી કે ભેદજ્ઞાન કેવું છે, કેવળ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરનારે ભેદજ્ઞાન છે, તે અહીંયા ભેદજ્ઞાન દ્વારા આત્મબુદ્ધિ આત્મજ્ઞાનના અવલંબન લઈને, અહીંયા અવલંબન એટલે એનો આશ્રય નહીં, આશ્રય તો કોનો હોય, જે નિત્ય સ્થિર એક અભેદ અખંડ એવો એનો હોય, પાતો એના દ્વારા એમ એના વડે પર્યાયમાં એટલે એનો અવલંબન, એટલે ક્યારે નાશવાન એક સમય પૂરતી હોય, સાપેક્ષ હોય એ પર્યાયનું આલંબન હોય, એનું તો વેદન હોય. આ તો અહીંયા આલંબન થાય ના કે એના દ્વારા આ માર્ગ દેખાડ્યો, આ વિધિ, તો એ દ્વારા દ્રવ્ય કર્મ ભાવ કર્મનો અને શબ્દ ફરીથી શું વાંચ્યો છે? અત્યંત વિનાશ. અત્યંત વિનાશ એટલે આમ એક એક શબ્દો બહુ વાંચવાની જરૂર ન હોય ને, અત્યંત વિનાશ એટલે નાશ કર્યું છે. જળમૂળ માંથી ફરીથી આવો શબ્દ કેમ વાપરવો પડે? ઉપશમ ભાવ હોય ને ત્યારે ઉદયગત નથી હોતું, પણ પછી છૂટી જતું. સત્તામાં હોય છે પણ પાછો એનો ઉદય થઈ જાય છે ને, એ તો એક ટેમ્પરરી સ્ટેજ. અહીંયા કેવો છે? અત્યંત નાશ એટલે કે એની સત્તામાંથી નાશ. ઓલું તો હજી સત્તામાં છે, ઉદય રૂપ નથી, એની વાત નથી અહીંયા. અહીંયા તો કયો શબ્દ વાપરો છે? અત્યંત નાશ, પૂર્ણપણે ફરીથી એનો જેને કહે ને 38 ગાથાનો શબ્દ વાપરો છે ને, ફરીથી અંકુર ઉત્પન્ન ન થાય એવો જળમૂળ મૂળ સત્તામાંથી જળમૂળમાંથી નાશ. તે દ્રઢ કર્મ ભાવ કર્મનો અત્યંત નાશ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને, જો બેની લિંક લીધી, કોને લિંક લીધી? વિધિમાં ભેદ જ્ઞાન અને ફળમાં કેવળ જ્ઞાન, બે વાત આવી ગઈ. શું કહ્યું? જે સિદ્ધ દશાને પ્રાપ્ત થયા એમણે શું કહ્યું? પહેલા કયો શ્લોક આવે છે સમયસર લિંક કરીને? સમયસર સંવર અધિકારના છેલ્લા કરશો છે, જે કોઈ સિદ્ધ થયા છે એ કોઈ તેના અધિકાર છે વેદનાથી. પછી આગળ શું છે? હજી કઈ હજી કઈ સુધારો. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ અભાવ તો બધા બધા. ચલો પહેલી તો લાઈન બહુ સરસ કહે છે, જે કોઈ સિદ્ધ થયા છે એનાથી થયા છે. પછી ફરીથી એટલે તે બોલી જ લીધું કે સુધારો, ખબર નહીં જે કોઈ યાદ આવે છે પોતા ઉપર તો ક્યાંય ખબર નહીં, નજર જ નથી પડતી. સિદ્ધ થયા એટલે સિદ્ધ સ્વરૂપ તો એ કોઈ બીજો ભગવાન આત્મા દેખાતો. અરે જે કોઈને હું અત્યારે બહુ જ વિચારવા જેવું છે આપણને, એક આપણા જેને કે ને તારા મગજમાં ભૂસું ભરાણું છે, એમાં આ વાત આપણને એ તરત જ એમ થવી છે કે આ મને લાગુ પડે છે. હું અત્યારના એટલો છું, સેના માટે એટલો છું? કોઈ નો કર્મરૂપ ભય સંયોગના કારણે, કોઈ દ્રઢ કર્મરૂપના ઉદયને કારણે, મારા પોતાના કારણે હું અત્યારના ભેદના અભાવ. એક વિચારવા જેવું છે, અમૃતચંદ્રાચાર્યને એ કેટલી ભેદનાની કિંમત લાગી હશે, ને તો સિદ્ધ દશા માટે શું પેલું કહી શકાય? શું કારણ? કેવળ જ્ઞાન થવું જોઈએ પછી સિદ્ધ થશે. કેવળ જ્ઞાન માટે શું થશે? ચારિત્ર જોવે, ચારિત્ર પછી પહેલાં શું જોવે? ના એ તો પહેલું આવે, બાકી તો બધું. અરે એ છે સુધી પહોંચવા માટેનું પહેલું ભેદ જ્ઞાન, અને આખું સમર અધિકારમાં મુખ્ય એનાથી જ ભેદનાથી છે. પહેલી ત્રણ ગાથામાં જ કહ્યું છે ભેદનાની પ્રશંસા કરે છે. તે અહીંયા આપણને કે એ અત્યંત દ્રવ્ય કર્મ ભાવ કર્મનો અત્યંત નાશ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જે ચિન્મય જ્યોતિ સ્વરૂપ એટલે સિદ્ધ થઈ ગયા. છેલ્લું આવી ગયું. શરૂઆત ક્યાંથી કર્યું? ભેદના. ભેદનાથી શું કર્યું? નાસ્તિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મનો નાશ કરીને શું થઈ ગયું? કેવળ જ્ઞાન પૂર્વક સિદ્ધ કરતા કે ભેદના કેવળ જ્ઞાન અને પછી દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મનો અભાવ. તો એ હવે જો સરસ એ સિદ્ધ દશા માટે કેવો શબ્દ વાપર્યો? ચિન્મય જ્યોતિ સ્વરૂપ છે ને, એવા શબ્દો તો હશે કે નહીં? ચિન્મય જ્યોતિ છે ને, એવું જ ઓલામાં છે. જ્યોતિર ચૈતન્ય ચિન્મય ચૈતન્યમય જ્યોતિ સ્વરૂપે સિદ્ધ ભગવાન. એટલે શું સિદ્ધ ભગવાન? કોને કહેવાય? જે લોકના અગ્રે વિરાજમાન હોય છે, જે કઈ ખડગાસન કે પદ્માસન હોય છે. શું છે? કઈ ખોટું છે? કઈ ખોટું છે? હા, અશરીરી હોય છે, એ કઈ ખોટું તો નથી ને? અરે એ કયા ક્ષેત્રમાં છે એ તારે જોવું છે, એના કરતા એમનું શું સ્વરૂપ છે? ચિન્મય થઈ ગયા. દ્રવ્ય ગુણમાં તો પૂરી ચિન્મયતા હતી, હવે પર્યાયમાં અને એક એક પ્રદેશે હવે શું થઈ ગયા? ગુજરાતી એમ કહે ને, જેને ગોઈતું જડે નહીં એવી અશુદ્ધતા રહી નથી, અને તો બાયના નિમિત્ત છૂટી ગયા. અંતરંગમાં પણતીમાં હવે જો નથી તો બાયમાં એવા નિમિત્ત રૂપનો યોગ પણ એ છૂટી ગયા એવા સિદ્ધ ભગવાન કહેવા છે. કમસે કમ એવી ભાવનાથી તો દર્શન કરશો, યાદ કરશો કે સિદ્ધ ભગવાન કહેવા છે. ચીનમાં જ્યોતિ સ્વરૂપ જે થઈ ગયા છે તેની આચાર્ય દેવ કહે છે કે હું શું કરું છું, સ્તુતિ કરું છું. કોઈની પણ સ્તુતિ શા માટે કરીએ છીએ? એના જેવા મારે થવું છે. પણ એ સ્તુતિ એમની ક્યારે થશે? આપણે સ્તુતિ કરવાની ભાવ મન ઈચ્છા ક્યારે થશે? એમના ગુણોનો જો આપણને ખ્યાલ આવ્યો તો એનું બહુ મન ભક્તિ સ્તુતિ આવ્યા વગર એમની કોઈ અધિકતા અદ્ભુતતા જો એમના ગુણોથી જોશું અને એ વાત જોઈને પછી એવું જોયું પછી શું આવે છે એમાં આપણને હવે એવી થવાની ભાવના જાગે છે તો પૂજ્યતાને સ્તુતિ એ થશે. સૌથી પહેલું એમાં એવા ગુણો અનુપમ ગુણો અદ્ભુત ગુણો બધા એવા ખ્યાલમાં આવે છે તો એના પ્રત્યે આપણને બહુમાન ભક્તિનો આખો પૂજ્યતાનો ભાવ એ જાગી જાય. તો આ રીતે અને એ રીતે જો વિચાર કરીએ તો સમયસારમાં શું છે, પહેલી જ ગાથામાં એમના ગુણો યાદ કર્યા. કુંદકુંદ આચાર્ય દેવે સિદ્ધ ભગવાનને વંદન તો કર્યું પણ સાથે શું કર્યું, ખાલી વંદન કરીએ છીએ એટલું જ લીધું ને, તો શું લીધું સાથે? અને એમના ગુણોમાં ક્યાં લીધા, કેટલા યાદ કર્યા? એના વિશેષણ કહો, ગુણ કહો, અને એનાથી શું કહેવા માંગતા હતા આચાર્ય? તને છે ને જગતમાં ન મળે એવું તને અનુપમ દેખાશે. સિદ્ધ દશા કેવી છે? એ ક્યાંય જગતમાં એ ક્યાંય મળે એની સાથે સરખામણી કરી શકાય, કારણ કે બહારનો પદાર્થ તો કહેવાય છે ઇન્દ્રિયના વિષયો છે. અને એ પાછી એ કેવી દશા છે? ધ્રુવ છે અને અચળ છે. એવું નથી કે આજે છે ને કાલ પાછો થાય. કોઈ ડૉક્ટરની દવા લીધી ત્યાં સુધી હાજાને બંધ કરી પાછા એવા ને એવા તો શું થશે? તો એ આજે તને અહીંયા એ દશા જે સુખમય થઈ અનુપમ જે દશા તને પ્રગટ થશે એ કેવી છે? બે કાયમ રહેનારી છે અને વધઘટ વગરની છે. એ કેવી છે? અચલ. અચલ એટલે ચલાયમાન ને ખાય, જેમ રીતે અંધકારમાંથી પ્રકાશ અને પ્રકાશમાંથી અંધકાર, એ કેવું? ટોટલી ઓપોઝિટ એવું. અને હવે અંધકાર હોય કે પ્રકાશ હોય એમાં તારતમ્યતા એવું પણ નથી, માટે ધ્રુવ ગુણ છે. તો આવી આમ કહીને પણ આચાર્ય દેવે શું કર્યું, એનું એના પહેલી વિશેષતા દેખાડી તો આપણને શું થશે, એનું શું આવતું હોય છે, એક મહિમા આવતી હોય છે. તે રીતે અહીંયા એ ગુણ બતાવે છે તો એનાથી આપણને મહિમા અને મહિમાથી એમની શું થાય છે, સ્તુતિ પૂજ્યતા થાય છે. આ રીતે શબ્દ એમને અને પછી અજિતનાથ ભગવાનથી લઈને ચોવીસ ભગવાનને યાદ કર્યું, પછી વાણીને યાદ કર્યું અને સિદ્ધ દશા. હવે પાંચમો શ્લોક છે, એમાં પાંચ અને છ બે ભેગા કરીને આચાર્યદેવની આપણને અહીંયા વાત લેશે. પાપરૂપી અગ્નિની જ્વાલાથી જે વિકરાલ એવા ગમનાગમન એટલે પંચ પરાવર્તન અને કુમાર્ગ એટલે ઉન્માર્ગમાં જે એમણે પોતાના ઉપદેશ દેશના ને અતિશય સ્વરૂપ અમૃત દશાથી આત્મ શાંતિ કો પ્રાપ્ત હોય, એ નિષ્પાપ દિગમર કો પ્રાપ્ત હોય. આચાર્ય દેવની વાત છે, જે એમાં છઠ્ઠો શ્લોક છે ને એમાં ત્રીજી લાઈનમાં છે, આચાર્ય આર્ય બન્ય શબ્દ છે, ત્રીજી પહેલો શબ્દ છે છઠ્ઠો છે શ્લોક અને એની ત્રીજી લાઈન. તો અહીંયા કેવા છે ફરીથી આચાર્યદેવની વ્યાખ્યા, હજી તો વિસ્તાર છે એમનો. પાપરૂપી અગ્નિની જ્વાળાથી વિકરાળ કોણ છે? પંચ પરાવર્તન આ બધી ગતિઓમાં અથવા પંચ પરાદ્ર ક્ષેત્ર કાળભાવનું બધું થાય છે ને, એમાં બે શબ્દ છે ગમનાગમન, એના બીજા શબ્દો ક્યાં હોય છે? ગતિ આગતિ, એના શું આવે છે? ગતિ ગમનાગમન, ગમન આગમન, એટલે શું ગમન આગમન
કોઈ ગતિ આવી શકે આગમન
આગમન ક્યાંય શબ્દ નથી વાંચ્યો ક્યાંય રેલવે માન પ્લેન હોય ને આગમન
પ્રસ્થાન
આગમન એટલે આવવું ગમન એટલે જેમ આવવું એટલે શું છે જેમાં જવાય અને એરાવલ ડિપાર્ચર એટલે ઘણા આગમન પણ એના માટે હોય છે હિન્દીમાં લખ્યું છે આગમન તો અહીંયા ગમન ગમન એટલે જવું અને તો એ રીતે આવવું આવવું એ તો કેવું છે આ જે પંચ પરાવર્તન છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધામાં જવું આવવું હોય છે તો એવી ગતિઓ બધી કેવી છે કેવી છે જ્યાં દ્રવ્ય ક્ષેત્ર બધામાં જવું કેવું છે વિકરાળ છે અને એમાં પાપ રૂપની અગ્નિની પાપ એટલે પાપ હિંસા જૂઠું ચોરી કુશીલી પાપ લેવાના ને એ બધું તમે છે ને બહુ નિશ્ચયની વાત નહીં અહીંયા તો બધી પાપ એટલે શું અરે ભાઈ પાપ કારણ કે જે ગમન આગમન છે ને ખાલી તિર્યંકને નરકમાં નથી થતું દેવ અને મનસમાં થાય છે અને એટલા માટે પાપમાં બે સમજી લેવું કારણ કે કારણ શું આપ્યું પાપ રૂપી અગ્નિ હવે જો ખાલી અશુભ ભાવ લેશું તો શું થશે તો ખાલી બે જ ગતિ આવવાની પણ અહીંયા તો શું છે ચારેય ગતિ જેને આપણે લઈએ દ્રવ્ય પરાવર્તન બધા અનુકૂળ પ્રતિકૂળ સંયોગનો ફેરફાર થાય છે ને એ શું છે દ્રવ્ય પછી ક્ષેત્રમાં લોકાકાશમાં આખામાં અથવા જેને બીજી ભાષામાં કહીએ જેને ભોગ ભૂમિ કે કર્મભૂમિ ભોગ ભૂમિમાં હોય બધી એવી અનુકૂળતા તો એ ક્ષેત્ર પણ બધું લઈ લેવું પછી કાળ ઔષધ પેઢી અથવા તો જેમને સુખમાં જે છે અને પછી દુઃખમાં એ બધા પંચમ છઠ્ઠો એ રીતે એ બધું એટલે કોઈ પણ બધું લઈ એ બધામાં શું છે એ બધું શેના કારણે છે પાપ એટલે ખૂણી અને પાપ આખી રચનામાં મુખ્ય કોણ છે ખૂણી અને પાપ છે એનાથી શું છે કેવું લાગવું જોઈએ અગ્નિની જ્વાળાથી વિકરાળ એનાથી આ બધું પરાવર્તન છે એનાથી અગ્નિની જ્વાળાથી આ વિકરાળ અગ્નિની જ્વાળાથી દાજા હોય તો કેવું લાગે ઠંડક લાગે કેવું લાગે બહુ જ આપણે હજી તો આચાર્ય પ્રારંભ કરે છે એ પહેલાં એમ કહે છે કે આવું પહેલાં કંઈ લાગે છે તને કંઈ કે આ જે પુણ્યપાપ અને એની સાથે મિથ્યાત્વ જોડાયેલું કેવું છે એની જ્વાળાથી વિકરા લેવા ગમનાગમન એટલે પંચ પરાવર્તન અને એવો કુમાર્ગ વિપરીતતાનો માર્ગ બંધ માર્ગ રખડવાનો રજડવાનો માર્ગમાં જેમણે પોતાના ઉપદેશ દેશનાના અતિશયનું સ્વરૂપ અમૃત હશે એમાં આચાર્ય દેવે શું કહ્યું પહેલાં અહીંયા સુધી શું વાત કરી કુમાર્ગ સુધીમાં કોની વાત કરી કોની વાત કરી આપણી વાત કરી હવે આવામાં આપણને એક આચાર્ય દેવનો ભલે પરોક્ષપણે પણ એ જો ભેટો થયો તે આચાર્ય દેવ શું કરે છે તો અહીંયા શું કરે છે પોતાના ઉપદેશના જાણે કે ને નિયમસારમાં એના માટે સરસ છે આમાં પણ છે સમયસારમાં પણ એ આધારનો શ્લોક આપ્યો છે ને કે ભગવાનની વાણી એ કાનમાં કેવી રીતે કરે છે જાણે અમૃત છે વાણીમાં તે એટલી લાગે છે વાણીમાં જો જાણે અમૃત રેડતા હોય એવું જો લાગે તો એનો વિષય એ તો કેવો હશે અહીંયા કે છે એની સામે જેણે પોતાના ઉપદેશના અતિશય સ્વરૂપ અમૃત વર્ષા અતિશય સ્વરૂપ અમૃત વર્ષા અમૃત ક્યારે ચાખ્યું હશે કે નહીં ક્યારે નથી ચાખ્યું નહીં ચાખ્યું છે એ તો નહીં પાતે એ આમ ચાખ્યું એટલે કહેવા માટે ચાખ્યું હશે ને ચાખ્યું જ છે હશે ને ચાખ્યું જ છે ને તો કેવું હશે એવું કેવું લાગ્યું હશે અરે એ પણ એ ચાખીને પણ ફરીથી ત્રસા લાગી છે અને મરણ પણ થયું છે આ કેવું છે અતિશય સ્વરૂપ અમૃત કે આ જે વાણી રૂપી અમૃત છે વચનામૃત એટલે કહીએ છીએ ને વચનામૃત અમિત ગુરુદેશી બહુ સરસ એનો અર્થ કરે વાણી ભગવાનની વાણી કેવી છે વાણીમાં આમ શાંત રસ હોય ને છે એમાં લખ્યું છે, એમણે કૃપાળુદેવ લખ્યું છે, ગુરુદેવ શીખે જો આ જે વિષય બતાવે છે પરમ શાંત સ્વરૂપ છે, તો એનું ઉપમા જાણે છે એના ઉપર લઈ લીધું વાણી ફૂલે. બાકી વાણી તો વાણી જડરૂપે છે, એ શાંત જ ક્યાં ભરેલો છે, અકસાય વિતરાગતા ક્યાં ભરેલી છે, એ જેને વિષય બતાવે છે એવા શુદ્ધાત્મામાં પોતા. તો આ એક આખો શું હોય છે સંબંધ છે નિમિત્ત નિમિત્ત, તો જ્યાં એવી નૈમિત્તિક છે વિષય અથવા વિષય છે તો નિમિત્તને પણ એવો કામ આપી દેવામાં આવે છે. તો એ અહીંયા કે ભગવાન આચાર્ય દેવની વાણી, એની દેશના વાણી અતિશય સ્વરૂપ અમૃત વર્ષાશે, આત્મ શાંતિ કો પ્રાપ્ત હોય. શું છે એમણે તો કર્યું, આપણને પણ કરે, અહીંયા કર્યું છે એમણે પોતે જ્યારે હતા ત્યારે એનાથી વાણીથી એ આત્મ શાંતિને એવું પ્રાપ્ત થયેલા. આચાર્ય દેવ પોતે પોતાના આત્માને અકસાય વિતરાકાને પોતાના અતિન્દ્રિય આનંદને એ પ્રાપ્ત થઈ. ગુરુદેવ ઘણી વાર શાંતિ શબ્દ હશે એમાં માટે વાપરતા, ચારિત્ર અકસાયમાં વાપરતા, આનંદ છે સુખ છે પણ જે શાંતિ છે ને એ સેના
ચારિત્ર
ચારિત્રમાં ખાસપણે એ લેતા હોય કે શાંતિ એટલે અકસાય પણ એ ચારિત્રને. તો એની સાથે બધું આત્માનો અત્યંત આનંદ એ બધું સાથે લઈ લેવું તો પ્રાપ્ત હોય એ છે નિષ્પાદ દિગંબરત્વ કો પ્રાપ્ત. એ રીતે ઓલું જો શરૂઆત ક્યાંથી કરી હતી, પાપ એનાથી રહિત થયા તો કહેવાય નિષ્પાદ. એટલે હવે કોઈ રાગ દ્વેષ અલ્પ અસ્થિરતાના રહી ગયા પણ એમાં ક્યાંય એકાકાર પણ ને એવું નથી. અને એવી રીતે અંદરમાં છે તો બહારમાં પણ છે કેવા હોય છે, બાહ્યાંતર નિરગ્રહ. તો એ દિગંબરત્વને જે પ્રાપ્ત થયા, ફરીથી દિગંબર ગુરુદેવ શિષ્ય મુનિરાજ દિગંબર છે એનો આકાશ રૂપી જેમને વસ્ત્ર છે, તો વસ્ત્ર તો હોય ને તો પછી અરે ઉપમા એટલે તમે તો કીધું એટલે તો સારું થયું કે તમે એ આકાશ રૂપી વસ્ત્ર છે, અમારે અહીંયા કોટન રૂપી વસ્ત્ર છે, સૂતરનું છે, ખાદીનું છે. અરે અંદરમાં રાજ રાગનો કણ નહીં અને બહારમાં બહારમાં પરિગ્રહનો રજકણ નહીં. શું છે અંદરમાં રાગનો કણ, એટલે હું કહેતા અલ્પન જે છે એ ગૌણ રાખીને, અંદરમાં રાગ કણનો કણ નહીં અને બહારમાં પરિગ્રહનો રજકણ નહીં, આ એનું નામ શું છે, બાહ્યાંતર નિર્ગ્રહ. ગુરુજી આમ પ્રાસ મેળવી લે, અંદરમાં રાગનો કણ અને બહારમાં પરિગ્રહનો રજકણ જેને નથી એવા દિગંબરપણાને પ્રાપ્ત થયા છે. પછી અહીંયા તો કોની વાત કરી, કોની, આચાર્યની, હજી કઈ ઉમેરું
ગણદર
એટલે આપણે થશું ત્યારે એમની વાત હા એ એટલે એ વાત કરીને આપણી પણ વાત સાથે પોતાની આમ કરીને અંતરણ દશાની વાત કરી છે. હવે શું કરે છે, બારમાં કેવા વિકલ્પ છે, અહીંયા સુધી તો કોના પોતાની અંતરણ દશાને, હવે બારમાં કે જે શિક્ષા દીક્ષાના કાર્યમાં દ્વારા સકલ મુનિ સંઘના નાયક મને પ્રાપ્ત થયા છે અને આચાર્ય એના માટે શું આવે છે, એ કોના હોય નાયક, ચાર સંઘના અથવા ચાર તીર્થના, ચાર તીર્થ એટલે શિખર ગિરનાર ચંપૈતો છે ને, એમાંથી ચાર સિલેક્ટ કરવાના તીર્થ મુનિરાજ અર્જિકા શ્રાવક અને ને તીર્થ ચાર જગમાં છે, તે અહીંયા એના કેવા છે નાયક. અને એ શેનું કામ કરતા હોય છે, શિક્ષા દીક્ષાના કાર્ય તેથી બીજું બધું પણ હોય છે, કોઈને એ રીતે પ્રાયશ્ચિત કરવું છે, કોઈ પ્રતિજ્ઞા લેવી, જે કંઈ બધા પ્રકારો હોય છે એ કોણ કરતા. અને એટલા માટે એક વિચારવા જેવું છે, સારું પદ છે ને, અરે ના છે ને પણ આચાર્ય પદ તો આપણે તો પૂજ્ય કરીએ છીએ. અરે એ એક જૈન દર્શનની ક્યાં વિતરાગતાની વાત હશે કે આવા વિકલ્પોમાં પણ હજી રહેશે તો શ્રેણી નહીં માંડી શકે. આશ્ચર્ય તો આવું છે, ઉલટાનું કોઈને એમ થાય ઓ આચાર્ય થાય તો બહુ સરસ માન છે, આપણા માટે માનતા છે એમના માટે શ્રેણી માનવા માટે બાધક છે, એ છોડવું પડે છે. આટલી નિષ્ફળતા જ્યારે થશે ને ત્યારે તો શ્રેણી માનવાની શું થશે, શક્યતા થશે, પાત્રતા જાગશે, અને તો પછી એ પુરુષાર્થની નિષ્ફળતામાં પુરુષાર્થની એટલી જાગૃતિ થશે કે પછી સાતિશયમાં પહોંચીને આખી શ્રેણી માંડીને તો રહીત થાય છે. એક આવી બધી વિતરાકતાપણાની, અલિપ્તપણાની, ઉદાસીનપણાની વાત બીજે ક્યાં મળી શકે? બહારમાં તો હોય, આ તમે કેવા થયા છે, આ સંઘમાં મોટા થયા છે, શિષ્યોનું ધ્યાન રાખવાનું, વધારે ભેગા થાય એમ કરવાનું, શું કરવાનું, આ માર્ગની ધર્મની પ્રભાવના વિસ્તાર કરવાનું, ગમે એમ કરવું પડે, વાંધો નહીં ને જીવનમાં આખું, કે શિક્ષા અને દીક્ષાના કાર્યના દ્વારા એમના કેટલા ગુણ હોય છે મને આચાર્ય દેવના 36, 12 પ્રકારના તપ, 10 પ્રકારના ધર્મ, 6 અવશ્ય, 5 આચાર અને 3 ગુપ્તિ, એ રીતે 36 હોય છે એમના. જો આ બધું કોઈને એમ થાય કે આ કોના હોય, ખાલી આચાર્યના જ હોય, ઉપાધ્યાય મુનિરાજના, એવું બધું ન તર્ક કરવા, આ તો બધાને કોમન છે, આમાં અમને એક વિશેષતા ગણી. પાછી એમને ગણો 28 તો કોની પાસે હોય, 5 ઇન્દ્રિયને બધું કોની પાસે હોય, મુનિરાજ પાસે, આચાર્યને ઉપાધ્યાય પાસે, એવા હા એટલું છે, આ ઉપાધ્યાયના જે 11 અંગ છે એ બધા પાસે હોય એવું, પણ આ બધા તો બધાના કોમન હોય છે. તો એ કાર્ય દ્વારા સકલ મુનિસંઘના નાયકને પ્રાપ્ત, અને મુનિસંઘ સાથે સાથે બધું જ લઈ લેવું, મુનિરાજો એ મહારાજિકાઓ સાથે શ્રાવકને શ્રાવિકા, એ બધાના એ કહેવાય છે નાયકને પ્રાપ્ત થયા. હવે ફરીથી જો એનું સામે કોન્ટ્રાક્ટ, સામે શું આવ્યું, કોન્ટ્રાડિક્શન જે રૂપે સામે ઓપોઝિટમાં શું આવ્યું, નાયક થયા છે ને વૈરાગ્યને ધારણ કરે છે, શું થાય, સામાન્ય પણ આપણે પોસ્ટ આવે નાયક તને બીજું કાંઈ નહીં, એટલે સ્કૂલમાં ક્લાસનો મોનિટર જેવું બનાવ્યો તો આમ શું થઈ જાય, પાવર આવે ને, આમ પદ આવે, પદ સાથે શું હોય, નેચરલ છે ને, એન્ડ ટુ એન્ડ હોય ને. અહીંયા કે છે આવું પદ છે અને છતાં કેવા છે કે એ જો જે ઉદાસીનતા એટલે વૈરાગ્યને ધારણ કરી પોતાના પરમ હિતકારી એવા અતિન્દ્રિય આનંદમાં લીન રહે છે, આવા પદ પ્રાપ્ત થવા છતાં પણ કુંકુનાચાર દેવને મહાવિદયમાં પેલા આચાર્ય બધા કહેતા હશે તો આમ કેવું લાગ્યું છે, ચલો ભરત ક્ષેત્રમાં તો બધા મને ઓળખીને આચાર્ય કહેતા હતા, અહીંયા તો ક્યાં આવ્યો, મહાવિદયમાં આવ્યા, અને તો પણ લોકો મને ઓળખી લીધો ને, શું થતું હશે, એક કલ્પના ન કરી શકી એવી દશા છે. ભાઈમાં ગમે તેવા પુણના ઉદયમાં હોય અને છતાં અંદરંગમાં એની શું છે, જે ભિન્નતા થઈ છે થઈ છે એમાં ક્યારે એક પણ નથી. એવું હોય ને ગુરુદેવ શીખતા ને મોટો ફાળ હોય અને એમાં જ્યાં રગ હોય સંધિ હોય ને, એકવાર દારૂ ગોળું મૂકીને ફોડ્યો એ છૂટા પેડા, એ પેડા હવે શું કહેવાય ગુજરાતીમાં શું કહેવાય, રેણ દઈને એને પાછા સંધાય નહીં, એમાં અહીંયા આવી જ્યાં દશા થઈ છે એને તો જે ઉદાસીન, અને ઉદાસીનતા એક જુદી વાત છે અને એનો તિરસ્કાર છે એ જુદી વાત છે. જગતમાં શેનું આવે છે, તિરસ્કાર દ્વેષ આવે છે, અહીંયા ઉદાસીનતા રૂપનો ઉપેક્ષાનો વૈરાગ્ય છે, બે જુદી વાત છે. એ હો ન હો એની જેને સાપેક્ષતા નથી એનું નામ ઉદાસીનતાનો વૈરાગ્ય. ઓલામાં તો શું છે એને પ્રતિકૂળતાને દૂર કરવી છે, એનો અર્થ કે અનુકૂળતા તો જોવે છે, અને એટલા માટે ઉદય આધીન અથવા સંયોગ આધીન ક્યારે પણ વૈરાગ્ય નહીં થાય, રૂંધાયેલો કસાય થશે હજી. ઉદય આધીન સંયોગ આધીન એટલે ના ભાઈ હવે શું થાય છે, ઘરમાં બધે બધી પ્રતિકૂળતા છે, આર્થિક આમ છે, હાલો કંઈક આપણે બધું છોડીને કંઈક કરીએ, દીક્ષા લઈ લઈએ, એ કોઈ વૈરાગ્ય નથી, એ કોઈ ઉદાસીનતા નથી. અરે એ વખતે અનુકૂળતા કે પ્રતિકૂળતા બેની સૂચિત સાપેક્ષતા ચડી જાય તો આ રીતે. અને એ પણ એક નાસ્તિરૂપ ઉદાસીનતા વૈરાગ્ય કીધો તો એની જગ્યાએ શું હોય છે, નીચ પરમ હિતકારી એવા અતિન્દ્રિય આનંદમાં લીન રહે છે. આ રીતે એકાંતે શું હોય, ત્યાગ કે વૈરાગ્ય અથવા તો ગ્રહણ કે ત્યાગ, એકાંતે શું હોય, ગ્રહણ કે ત્યાગ. જો કોઈકનો ત્યાગ છે તો કોઈકનું ગ્રહણ હોય છે, એ શું સૂચવે છે, એ શું સૂચવે, અસ્તિપૂર્વક નાસ્તિ છે, ગ્રહણ પૂર્વક ત્યાગ અથવા ત્યાગ પૂર્વક. હજી એક એનો
ત્યાગ છે ના માટે કરો કઈ વસ્તુ એમાં નથી,
કોઈ પણ ઉત્પાદ વ્યવહારી પાણથી અવલંબનભૂત વિષય હોય છે. જે કોઈ પાણથી પ્રગટ થાય છે એનું શું હોય છે, અવલંબન ઝુકાવ, ચાહે સો પર ચાહે સો સ્વરૂપે ચાહે સો અભેદ ભેદ કોઈ પણ. પણ એવું નથી કે એક સમયની પણથી આવીને એનું કોઈ અવલંબન લક્ષ અથવા કાંઈ ન હોય એવું નથી. તો અહીંયા આખા જગતના વિષયો પ્રતિ એ શું થઈ ગયું, ઉદાસીનતા થઈ ગયું. તો શું થયું, તો કોના અવલંબે આનંદ થયો, કે પોતાના સ્વરૂપના અવલંબે એને શું થયું છે,
આનંદ.
અને એનો અર્થ શું થયો, ઉદાસીનતામાં ક્યારે પણ આકુરતા દુઃખ નથી. આપણને આ બધું ઉદાસીન બધું થઈ જશું તો શું થતા, મજા નહીં આવે. આ તો બધું સારું છે, હેળું ભેળું સુખ હે, હેળું ભેળું બધું છે એટલે છે ને સારું લાગે ને. અને આ બધું તો એમ નહીં, વૈરાગ્ય શું છે, ઉદાસીનતા છે, વૈરાગ્ય છે આનંદની જનની છે. અને એના પ્રત્યેના વિકલ્પને રાગમાં આકુરતા છે. આપણે કોઈ ગમતો જ નથી, વૈરાગ ન ગમે ને. પંચકલ્યાણકમાં જન્મ કલ્યાણકનો દિવસ મજા આવે, આમાં પછીમાં તો શું હોય સાહેબ, તો બી મોઢું કરવું પડે ને, જરાય ને આનંદથી હસવું
જોઈએ.
અરે તારો આનંદ છે ને અતિન્દ્રિય આનંદ, એના માટે કોઈ ઇન્દ્રિયનો વિષયથી નથી કે મોઢા ઉપર દેખાય, એ તો અંદરની પણતીના વેદનમાં આવે. પછી સહેજે શાંત પરિણામ છે તો શરીરની પણ એ થઈ જાય, જુદી વાત છે. પણ એ અંદરની દશા, એ અંદરની દશા વેદન માટેની છે. તો અહીંયા કહેવા છે કે વૈરાગ્યને ધારણ કરીને નિજ પરમ હિતકારી, કેવા શબ્દો વાપરા છે, શબ્દો વાપરા છે, નિજ પરમ હિતાનંદને છે ને બીજી લાઈનમાં શ્લોકમાં, નિજ પરમ હિતાનંદને સુયુજાના ધારણ કર્યું છે એમને જે. તો નિજ પરમ હિતકારી એવા અતિન્દ્રિય આનંદમાં કેવા છે, લીન રહે છે. ફરીથી શબ્દ લીન રહે છે, લીન કોને કહે, આવ્યું ને વહી ગયું એમ નથી, ધારા છે એમ, એમાં શું છે લીન. એવું નથી કે સાતમા ગુણસ્થાને અતિન્દ્રિય આનંદમાં લીન અને છઠ્ઠે ગુણસ્થાને ઇન્દ્રિય, એવું નથી. એ જે પ્રચુર આનંદ ત્રણ કસાયના અભાવપૂર્વક નથી, ક્યાં છે, બે સવિકલ દશા છઠ્ઠામાં અથવા સાતમાં બે વખતે એને. ફરક એટલો છે કે નિર્વિકલ દશામાં એનો એક આખી જુદી ઉભાર એનો ઉછાળો એનો, જેને કે ભરતી. બાકી સમુદ્રમાં પાણી છે એટલું જ છે, ભરતી આવે એટલે એમાં પાણી વધી જાય અને ઓટ આવે એટલે એમાંથી પાણી, પાણી તો પાણી જેટલું છે એમાં ભરતી. એમ અહીંયા એના છઠ્ઠે સાતમે બાકી તો આનંદ જે છે ત્રણ કસાયના ભણ એમાં લીન રહે છે. ભવ્ય જીવ અપને દુઃખો કી શાંતિ માટે જેમના ચરણોની પૂજા કરે છે, આવી આમની દશા જોઈને કે મારા ઉપર ઉપકાર કરીને એમની વાણી મને અમૃત વરસાદ કરાવે છે અને એવી દશા એમને અમારા આપણા ઉપર ઉપકાર જોઈ એમની આવી દશા જોઈને ભવ્ય જીવ પોતાના દુઃખની શાંતિને માટે તેમના ચરણોની શું કરે છે, પૂજા કરે છે. કોની પૂજા કરે છે, આચાર્યની. કેવી રીતે, કેવી રીતે, એની અંદર ને બાય બે દશા જોઈને. અને કોણ કોણ, હું. હવે તો હવે યાદ આવી ગયું ને, ભવ્ય એટલે કોણ, હું. પછી બીજું શા માટે, દુઃખની શાંતિ, દુઃખની શાંતિ એટલે દુઃખનો અભાવ માટે. પહેલાં તો કોણ, ભવ્ય એટલે હું. પછી શેના માટે, કારણ કે કોઈ કાર્યકાળ કોઈ પ્રયોજન માટે હોય છે ને, તો શેના માટે છે, મારા દુઃખને શાંત કરવા, અભાવ કરવા માટે. અને શું કરું છું? આચાર્યના ચરણોની શું કરું છું? પૂજા કરું છું. ચરણ કમળમાં આપે કહીએ ને, વંદન કરીએ, ચરણ કમલ પૂજનાર્થ એમ શબ્દો બોલતા હોય છે ને મંત્ર જે બોલીએ, તો ચરણ કમલ એ આચાર્ય દેવ આપના ચરણ સુધી પણ મારા ભાવના પહોંચે એ મહાસદભાગ્ય. મારું ઉન્નત અંગ મસ્તક છે અથવા મારું હૃદય છે એમાં આપને હું મારા હૃદય કમળમાં આપના ચરણ કમળ હો, તો એવી ભાવનાથી આપણે શું કરીએ છીએ? પૂજા. પૂજાનો અર્થ શું છે? બહુમાન, એમની ભક્તિ સ્તુતિ મહિમા એ બધું સન્માન બધું એમાં પૂજા કરે છે એક વાર. પછી સાથે શું કરે છે? જેમની સ્તુતિ કરે છે. અને જે કામદેવના અહંકારને જળમૂળમાંથી નષ્ટ કરવામાં કુશળ છે અને જે શાસ્ત્રરૂપી સંપત્તિના આધાર છે એવા આચાર્ય પરમષ્ઠીને મારા નમસ્કાર. તો આવું જે છે આચાર્યદેવ કે ભવ્ય જીવો જેમની પૂજા કરે છે એટલે હું પૂજા કરું છું અને સાથે શું કરું છું? સ્તુતિ કરું છું. સ્તુતિ સામાન્યપણે છે, જેમ જે મંદિરમાં જઈએ તો સામાન્યપણે શું હોય? અભિષેક કરીએ તો ઉત્કૃષ્ટ હશે, પણ આમ સામાન્યપણે જઈએ તો પેલું શું? દર્શન એ સ્તુતિમાં દર્શન. અને પછી આપણે અષ્ટદ્રવ્ય અથવા ભાવ પૂજા, તો એ પૂજા પછી આ તો એ સ્તુતિમાં સાથે પણ હવે એક સામાન્ય પેલું દર્શન કરે તે પૂજાને સ્તુતિ કરે. અને જે કામદેવના અહંકારને, ફરીથી કામદેવ એનો અહંકાર કામ છે, શરીરની સાતાના ઉદયે સુંદરતા હોય અને એનું શું હોય છે? અભિમાન. અહીંયા કહે છે એ જેમાં જળ મૂર્તિ નાશ કરવામાં જે કુશળ છે, પોતાને તો છે ભવ્ય જીવોને પણ એ કેવું છે એ નાશ કરવામાં શું થાય છે? નિમિત્ત થાય છે. સૌથી પહેલા કામદેવ કોણ હતા? બાહુબલી હતા. તેમને તો અભિમાન હતા કે મારા જેવું રૂપ એમની પાસે ના હોય. જૈન દર્શન અહંકાર, અહમ છે ને અહંકાર કરવાની છૂટ આપે છે, પણ જ્યાં હું પણ હોય ત્યાં કરે છે. શું છે? અહંકાર કરવાની છૂટ આપે છે. અથવા બીજી ભાષામાં કહીએ મમકાર. મમકાર ને અહંકાર બે હોય ને, અહંકાર એટલે હું પણ અને મમકાર એટલે તો છૂટ છે, આપણને છૂટ આપે છે. અધ્યવસાનની છૂટ આપે છે, એકત્વ કરવાની છૂટ આપે છે. પણ એકત્વ ક્યાં કરાય? જ્યાં તારું અસ્તિત્વ છે, હોવા પણ છે ત્યાં જરૂર પડશે. તો આ તો અહીંયા આમદેવના અહંકારને જે જળ મૂળમાંથી નષ્ટ કરવા પડશે. અને જે છેલ્લે શાસ્ત્રરૂપી સંપત્તિ કે આધાર હે, જે ભગવાનની વાણી હોય છે, ગણધર દેશ ચિલતા હોય છે, પછી પરંપરાએ આચાર્યોથી અહીંયા રચાતી હોય છે, એ મુખ્યતા લઈને એ શાસ્ત્રરૂપી મુનિરાજ પાસે સંપત્તિ, સંપત્તિ તો ન હોય ને, સંપત્તિ તો આપણી પાસે હોય, મુનિરાજ પાસે. હવે એવી બધી એને કાંઈ કામ નહીં, અહીંયા બે સાકે લેવામાં કામ નહીં આવે. અહીંયા તો આપણી સંપત્તિ છે તો બધું બહાર લેવાનું કામ આવે ને. હવે એમાં તો શું થાય? અત્યારની વાત કરો ને, અરે મુનિરાજ પાસે ઘણા શબ્દો આવે, તપોધન કહેવાય, ચારિત્રરૂપી ધન છે, રત્નત્રય છે જેની. આમ કહીને તો ને લક્ષ્મી જોવે છે ને, રત્ન જોવે છે ને, સંપત્તિ જોવે છે. તો જે આકૃતા ઉત્પન્ન કરાવે છે એવા ઉત્તર શું કામ જાય છો? મુનિરાજ પાસે જો, મુનિરાજ પાસે એવી સંપત્તિ જોવે છે કે ચક્રવર્તી નમી જાય. ચક્રવર્તી શું? સૌધનવતી ઇન્દ્ર આદિ નમી જાય. જેને બાયથી ન દેખાતું હોવા છતાં આંતરની એવી સંપત્તિ છે, વૈભવ છે, કે આ બધા પણ નમસ્કાર. એવા આધાર છે, એવા આચાર્ય પરમેશ્વરને મારા શું છે? નમસ્કાર છે. આ રીતે જૈન દર્શનમાં આ મંગલાચરણમાં મુખ્ય જે પંચ પરમેશ્વર દેવશાસ્ત્ર ગુરુ હોય એને લઈને આચાર્યનો વિસ્તાર આગળ. નમસ્કાર.
સજ્જનવાણી મહાચાર્યાદિ સમસ્ત મુનિવર ભગવંતો અનંતનુકારી કહાન ગુરુદેવ અન્ય અવતાર પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી મહાતનો પરમ પિતરાગ દિગંબર જય.